You're with SBS Radio.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
શ્રોતા મિત્રો, હાલમાં મનોવિજ્ઞાન ક્ષેત્રે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો, જેનો વિષય જે હતો અથવા જેનો ઉદ્દેશ જે હતો તે માઇથોલોજી અને મનોવિજ્ઞાન વચ્ચે રહેલા સંબંધ વિશે જાણવાનો પ્રયાસ હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય સંસ્કૃતિના જે પ્રાચીન ગ્રંથો છે, મહાકાવ્યો છે, તેમાં વિવિધ માનસિક સમસ્યાઓ, બીમારીઓ, તેના લક્ષણો અને કાઉન્સેલિંગ વિશે ખૂબ જ સરળ રીતે વાત કરવામાં આવી છે. આ વાસ્તુ એટલી સરળ રીતે સમજાવાઈ છે કે જે આજના આધુનિક સમયમાં પણ જે મનોવિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત તબીબો છે તેમને લાગુ પડે છે અથવા તેમને મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ વિષય પર મનોચિકિત્સક ડોક્ટર મનન ઠકરાર પાસેથી. ડોક્ટર મનન, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
SBS ના બધા શ્રોતાઓને મારા નમસ્કાર. થેન્ક યુ ફોર હેવિંગ મી.
ડોક્ટર મનન, તો તમને પૂછવાની ઈચ્છા થાય કે સાયકોલોજી અને માયથોલોજી, એટલે કે એક પ્રાચીન વસ્તુ છે અને એક અર્વાચીન વસ્તુ છે, એ બે વચ્ચેના સંબંધ વિશે અભ્યાસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી? આમ તો કહેવાયું છે કે પ્રાચીન ગ્રંથો છે, જે મહાગ્રંથો છે, ભારતીય સંસ્કૃતિ છે, એમાં મોટાભાગની વસ્તુઓ વર્ણવી લેવામાં આવી છે કે જેનો સંબંધ માનવજાત સાથે હોય અથવા માનવ જીવન સાથે હોય. તો તમારા અભ્યાસ વિશે થોડીક માહિતી આપશો?
જી, બહુ સરસ પ્રશ્ન છે. હવે તમે આમ ઓબ્ઝર્વ કરતા હો તો મોટાભાગના જયારે તમે ડોક્ટરો પાસે જાઓ તો એક આપણી એવી માન્યતા છે કે ડોક્ટર કાં તો માયથોલોજી કે આપણી જે પૌરાણિક કથાઓ છે એમાં વિશ્વાસ કરતો હોય અને ધાર્મિક હોય, અને કાં તો ના જ હોય. ઘણા બધા લોકો જે પોતાને વિજ્ઞાન તરફના લોકો કહે છે એ એવું પણ માનતા હોય છે કે ભાઈ આ બધી જે માયથોલોજી છે કે જે આપણી સંસ્કૃતિ છે એ બધી વૈજ્ઞાનિક નથી, કે એ બધી ખાલી વાર્તાઓ છે, એમાં કોઈ જાતનું કોઈ તથ્ય કે કોઈ જાતનું સાયન્ટિફિક બેઝિસ નથી હોતું. હવે બાળપણથી જ માયથોલોજી વિશે વાંચવાનો અને એ બધો શોખ તો ખરો જ, સાથે સાથે જયારે હું આ બધું વાંચું જે સાયન્ટિફિક કે સાયકિયાટ્રી રિલેટેડ છે, તો ઘણી બધી વસ્તુઓ આપણને એવી લાગે કે જે પણ આપણી માયથોલોજીમાં લખેલું છે એ ઘણું સાયન્ટિફિક બેઝિસ વાળું છે, એનું ક્યાંક ને ક્યાંક એક વૈજ્ઞાનિક બેઝ પણ છે. એટલે અને એના કારણે લોકોમાં એવું થાય કે લોકોએ ચૂઝ કરવું પડે કે કાં તો વિજ્ઞાન અને કાં તો માયથોલોજી. પણ જો એઝ અ હેલ્થ કેર ગીવર પણ અને એઝ અ પેશન્ટ પણ આપણે જો એ વસ્તુ માટે વધારે ને વધારે સ્વીકૃત બનીએ કે ભાઈ માયથોલોજીમાં પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ખૂબ જ સાયન્ટિફિક છે કે જે ખૂબ જ સાયકોલોજી રિલેટેડ, તો ખાસ હું એવું કહીશ મારી ફિલ્ડ રિલેટેડ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે બહુ જ સિમ્પ્લિફાય કરીને આપણી ગીતાજીમાં કે આપણા વેદોમાં આપેલી છે કે જે વસ્તુને આપણે સમજીએ તો એના કારણે ડિપ્રેશનને લગતો સ્ટિગ્મા કે એન્ઝાયટીને લગતો સ્ટિગ્મા કે પેનિક અટેકને લગતો સ્ટિગ્મા ખૂબ જ ઓછો થઈ જાય.
ડોક્ટર મનન, તમે જે વાત કહી રહ્યા છો તે વાત ઉદાહરણ સાથે સમજાવશો, જે મહાકાવ્યોમાં કે પ્રાચીન ગ્રંથોમાં કહ્યું હોય અને એ જે માનસિક સમસ્યા કે માનસિક બીમારી આજના સમયમાં તમે જે જોતા હો તમારા પેશન્ટ સાથે અથવા આપણા સમાજમાં, તો એ સંબંધ જાક વધારે સ્પષ્ટ થશે અગર તમે ઉદાહરણ સાથે આ વાત કરી શકો.
એનું એક સામાન્ય ઉદાહરણ તમને આપું તો ગીતાજીનો જે સૌથી પહેલો શ્લોક છે કે જેમાં અર્જુન એમનું જેટલી પણ બધી વ્યથા થાય છે એ આખું વિસ્તારમાં કહે છે કે મારા હાથ પગ પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે, મારું મોઢું સુકાય છે, છાતીના ધબકારા વધી ગયા છે, મારી આંખે અંધારા આવી રહ્યા છે અને મને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તો એ વસ્તુ તમે એ રીતે જુઓ ને તો બહુ સિમ્પ્લિફાઈડ એક પેનિક અટેક ડિસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. ભીષ્મ, જેના વિશે એવું કહેવાય છે કે એ સૌથી સ્ટ્રોંગ અને સૌથી પાવરફુલ હ્યુમન બિંગ હતું આપણી આખી મહાભારતની કથામાં, ભીષ્મ પિતામાં. હવે એમનું જયારે શું કહેવાય કે મહાભારતના અંત તરફ જયારે આપણે જતા હતા તો ભીષ્મની પોતાની એવી ઈચ્છા હતી કે ના, હવે મને જીવવું નથી, હવે કંઈક હું એવું કરું કે જેથી કરીને મને એવું થાય કે મને મૃત્યુ મળે. એ સાથે સાથે જયારે તમે એ મહાભારતની જે પેલી સિરિયલ છે એ પણ તમે જુઓ અને સાથે સાથે મહાભારત વાંચો તો તમને એ ક્લિયરલી બહુ બ્યુટીફુલી જાણવા મળે કે એ જે આખું સ્ટેટ છે એ ડિપ્રેશન બહુ બ્યુટીફુલ રીતે ડિફાઈન કરવામાં આવેલું છે. ત્યારે એને મોટા ભાગે જેટલા પણ એના સીન છે તો એમાં તમે જોતા હશો કે પહેલાનો જે ભીષ્મ પિતામહ હતા તો એનું જે આખું ફેશિયલ એક્સપ્રેશન થી લઈ અને એમની હાલવા ચાલવાની સ્ટાઇલ એ આખી ચેન્જ થતી બતાવે છે. મોટાભાગે બતાવે છે કે જે પણ બધી પછી એ સમયે રાજનીતિની જે બધી વાતો થાય છે કે પરિવારવાદની જે પણ બધી વાતો થાય છે તો એમાં એમને મોટાભાગનો રસ નથી હોતો, નથી એમને મોટાભાગે ઊંઘતા કે ખાતા બતાયા. કારણ કે એમને પોતાના રૂમમાં કે પોતાનો જે કક્ષ હોય છે જે મેડિટેશન વાળો, તમને ખ્યાલ હોય તો એ દિવસો ને દિવસો સુધી એ સમયમાં એ મેડિટેશનના કક્ષમાં બેઠા રહ્યા હોય છે. તો જે ડિપ્રેશનના જે સાયન્ટિફિક જે બધા લક્ષણો અમે અમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે કે સેડનેસ ઓફ મૂડ, ડિસઇન્ટરેસ્ટ ઇન વર્ક એન્ડ સરાઉન્ડિંગ, ડિક્રીઝ સ્લીપ, ડિક્રીઝ એપેટાઇટ, એ બધા લક્ષણો તમે જુઓ ને તો મોટાભાગે એ ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે. અને એનું પણ જે સોલ્યુશન ત્યારે જે બતાવેલું અને એમની જોડે પણ કૃષ્ણ ભગવાને જે વાત કરેલી તો એ આખું તમે જુઓ તો એ ઘણું સાયન્ટિફિક અને ઘણું જેને કહેવાય કે પ્રોપર બતાવવામાં આવેલું છે. અને એ પછી ડોક્ટર એન એન વિક કે જે સાયકિયાટ્રીના ખૂબ જ ભારતમાં મોટું વ્યક્તિત્વ કહેવાય, એમણે એક પેપર લખ્યું હતું આવી જ રીતે, જે પણ મારા માટે એક પ્રેરણા હતું કે ભગવદ્ ગીતાને એમણે એવું કહ્યું હતું કે દુનિયાનું પહેલું રેકોર્ડેડ કાઉન્સિલિંગ સેશન છે કે જેમાં કૃષ્ણએ અર્જુનનું કાઉન્સિલિંગ કર્યું. અને એ આખું સ્ટ્રક્ચર જે કૃષ્ણ ભગવાને યુઝ કર્યું હતું ત્યાં એ કાઉન્સિલિંગ કરવા માટે, એ આખું સ્ટ્રક્ચરને એમણે એ પેપરમાં એક્સપ્લેન કરેલું. અને એ વસ્તુ આપણે જોઈએ તો આપણને ડેફિનેટલી એવું થાય કે આપણા સમાજમાં જે મેન્ટલ હેલ્થને લગતો સ્ટિગ્મા છે એ સૌથી ઓછો હોવો જોઈએ. કારણ કે આપણા જે માયથોલોજીકલ સ્ટોરીઝ છે એમાં તો ખૂબ જ સરસ રીતે મેન્ટલ હેલ્થ વિશે વાત પણ કરવામાં આવી છે અને કાઉન્સિલિંગ વિશે પણ વાત કરવામાં આવી છે.
તો ડૉક્ટર મેનન, જેમ તમે કહ્યું કે આપના જે પ્રાચીન ગ્રંથો છે, મહાકાવ્યો છે જેમ કે ગીતાજી છે, મહાભારત છે, રામાયણ છે, વેદો છે, ઉપનિષદ છે, તેમાં મનોવિજ્ઞાન, માનસિક સમસ્યા, માનસિક બીમારી, કાઉન્સેલિંગ આ બધી જ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. વિશેષતા કહીએ કે આખો જે તમે અભ્યાસ કર્યો એમાં જે મહત્વની કે વિશેષ બાબતો જે તમને જાણવા મળી હોય તે સંક્ષિપ્તમાં અમારા શ્રોતાઓને સમજાવશો અથવા આ વિશે જણાવશો?
એટલે આપણામાં જે વેદો છે, જે આપણા પૌરાણો છે, એમાં એવું કહેવાય કે અંતઃકરણના ચાર પાર્ટ હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે મન એટલે મોટાભાગે આપણું જેને કહેવાય કે ડિટર્મિનેશન, કે આપણું જે ફોકસ છે એને જે પાર્ટ છે આપણા બ્રેનનો કે જે આપણા ફોકસ માટે યુઝ થાય એ આપણું મન કહેવાય. બુદ્ધિ એટલે આપણું જે અત્યારે જે પણ આપણા બધા સિચ્યુએશન જે ચાલે છે તો એમાં એક ઇન્ટેલિજન્ટ અને પ્રેક્ટિકલ સોલ્યુશન ગોતું, એની સાથે બધું કોરિલેટ કરવું અને સામાન્ય અને સાચું ડિસિઝન પર પહોંચવું એ આપણા બુદ્ધિનો પાર્ટ છે. ચિત્ત એટલે એક એવું તળાવ કહેવામાં આવ્યું છે કે જે તળાવમાં આ બધા આપણા બ્રેનના જે અલગ અલગ વિસ્તારો છે એ બધા એમાં ફ્લોટ કરે છે. હવે એમાં કોઈ પણ તકલીફ થાય તો આખા ચિત્તમાં તકલીફ થાય. હવે એ જ વસ્તુને જો તમે અત્યારની સાયન્ટિફિક લેંગ્વેજ જોડે કોરિલેટ કરો તો બુદ્ધિ છે એને અમારી ભાષામાં એક્ઝિક્યુટિવ ફંક્શન કહેવાય. કે તમે એ ઓબ્ઝર્વ કરતા હશો કે ઘણી વાર જયારે આપણા જે મોટી ઉંમરના જે લોકો હોય છે તો એમને જયારે ખૂબ જ વધારે તકલીફ પડી જાય ને કદાચ હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તો જે ડિલિરિયમ નામની એક માનસિક અવસ્થા છે કે જેમાં વ્યક્તિને ખ્યાલ ના હોય કે અત્યારે એ ક્યાં છે કે એ લોકોને ઓળખી પણ ના શકે કે એ સમયે એ સાચું ડિસિઝન એવું ના લઈ શકે કે ભાઈ અત્યારે મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એનું જજમેન્ટ પણ ઇમ્પેર થઈ જાય. તો એ રીતે તમે જુઓ તો જે બુદ્ધિના જે તકલીફો પડે એ જ એક્ઝિક્યુટિવ ફંક્શનમાં તકલીફો પડે જ્યારે વ્યક્તિ ડિલિરિયમમાં આવે. અને એ જ વસ્તુ આપણા મહાભારતમાં પણ ઘણી જગ્યાએ ડિસ્ક્રાઇબ પણ કરવામાં આવેલી.
ડોક્ટર મનન, આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો આ વિષય પર કે જેમાં માયથોલોજી અને સાયકોલોજી વચ્ચેનો સંબંધ તમે જણાવવાનો પ્રયત્ન કર્યો. SBS ગુજરાતી માટે આપે સમય કાઢ્યો તે માટે SBS ની ટીમ તરફથી હું હરિતા આપનો આભાર માનું છું.
થેન્ક યુ સો મચ.
સાંભળો SBS ગુજરાતી, તમારા મનપસંદ સમય, પૂરેપૂરા કાર્યક્રમો, મુલાકાતો, સમાચાર અને સાંપ્રત ઘટનાઓ ઈચ્છો ત્યારે sbs.com.au/gujarati.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.